శ్రీ సంత రామ గురువర్యమచింత్యమూర్తి యజ్ఞానకానన వినాశన హవ్యవాం సావర్ధనమహం తు చతుఫలాయ నమామి భక్తిరజం తనువాం. పరమేశ్వర పరబ్రహ్మ అవధూత్ આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ, એમની કૃપા, એમનો આશીર્વાદ એ આપણને આ સત્સંગની પ્રસાદીના સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યો છે. જય મહારાજના સ્વરૂપના દર્શન કરી રહ્યા છીએ આપણે. આ સ્તુતિના એક એક શબ્દમાં જય મહારાજનું અલૌકિક અગમ્ય કેબી સ્વરૂપ એના દર્શન કરીએ છીએ. અચિંત્ય મૂર્તિ છે જય મહારાજ, ન કલ્પી શકાય એવી અગાધ અચિંત્ય મૂર્તિ, એનું વર્ણન શું કરવું. ભગવાને જશોદામાને પણ એ સ્વરૂપ બતાવ્યું, ભગવાને અર્જુનને પણ એ સ્વરૂપ બતાવ્યું. આવા વ્યાપક અનંત વિરાટ સ્વરૂપના દર્શન એ જ અચિંત્ય છે. એનું ગમે એટલું ચિંતન કરીએ તો પણ એ પામી ન શકાય. એની અંદર રહેલી જે રહસ્યમય અગમ્ય ગેબી શક્તિ, એનો પૂરેપૂરો અનુભવ પણ, અનુભૂતિ પણ પ્રાપ્ત ન થઈ શકે. માત્ર જય મહારાજના શ્રી વિગ્રહના દર્શન થાય, પણ એમાં એ શ્રી વિગ્રહની અંદર રહેલી અનંતતા, એની અગાધતા એ અવર્ણનીય છે. અને જેને પ્રાપ્ત થયું ને એ બોલી શકતો નથી, એનું વર્ણન કરી શકતો નથી કે આ છે. આશ્ચર્યચકિત થઈ જાય. અચિંત્ય જે સ્થિતિ છે, અવસ્થા છે, મન પણ ત્યાં આગળ થંભી જાય કે હું શું દર્શન કરી રહ્યો છું. હું આવી સાક્ષાત વિભૂતિના દર્શન અને એને કારણે અવાક બની જાય. કઈ પણ શબ્દ ન નીકળે, કઈ પણ વિચાર ન ઉઠે, માત્ર એ દિવ્ય સ્વરૂપના દર્શનની અંદર જ પોતે મગ્ન થઈ જાય. એ અચિંત્ય મૂર્તિ, એનું વર્ણન કેવી રીતે થઈ શકે. વાણી નથી, વાણી પાસે શબ્દો નથી, વાણી છે માં શક્તિ નથી. આટલું સામર્થ્ય કોની પાસે હોય? સામાન્ય નદી હોય તો પાર કરી શકાય, તરતા આવડતું તો તરી શકાય, પણ જબરજસ્ત મોટું પૂર ધસમસતું આવ્યું હોય, તાણી જવા વાળું, એમાં કોણ બાદ ભીડી શકે. ભલભલા તરનારાએ વહી ગયા, ખેંચાઈ ગયા. એ અનંત શક્તિ છે પૂરની, પણ એ તો એ પણ સીમિત છે. પણ જય મહારાજના અચિંત્ય સ્વરૂપની શક્તિ તો અગાધતા સુધી લઈ જશે આપણને. નહીં પામી શકીએ, નહીં માપી શકીએ, અને છતાંય એની અનુભૂતિ, અને એની અનુભૂતિ કરવા માટે પણ આપણામાં ક્ષમતા જોઈશે. હા, નહીતર એ દર્શન કરતા કરતા જો ભય બેસી ગયો તો પણ મુશ્કેલી કરે. અચિંત્ય સ્વરૂપના દર્શન કરતા કરતા જો ભય લાગી ગયો ને તો તાવ ચડી જશે. એટલે એ અચિંત્ય ને અચિંત્ય જ રહેવા દઈએ અને આપણી ક્ષમતા પ્રમાણે એના દર્શન પામીશું. અહિયાં જય મહારાજના અચિંત્ય સ્વરૂપને માટે જે મહાપુરુષોએ ભક્તોએ ગાયું કે આપ આવી વિભૂતિ છો અને આપનામાં શક્તિ કેવી છે, જંગલ જોયા છે, જંગલ કેટલા મોટા લાંબા પોળા હોય, એ જંગલની અંદરનો દાવાનળ જયારે સરગે ને ત્યારે જંગલના જંગલ બાળીને ખાક કરી નાખે, માઇલો ના માઇલો સુધી સળગી જાય, એને ઓલવાઈ ઓલવી ના શકે, એટલા બધા ભડભડ ભડભડ સળગતા હોય. એ દાવાનળ પાડ ઉપર લાગે જંગલોમાં અને નીચે આટલા આટલા પાદળા ભરેલા હોય સુકા, અને બે ડાળા ઘસાય ને એમાંથી તણખો નીચે પડી ગયો ને તો અગ્નિસર થઈ જાય. એટલા મોટા જંગલ ને બાળવા માટેનો એ અગ્નિ એને દાવા નડકે છે. આપણા દરેકના જીવનની અંદર અજ્ઞાનના જંગલ એટલા બધા ઉભા થયેલા છે. અજ્ઞાન કાનન, કાનન એટલે જંગલ, અજ્ઞાનના જંગલ એટલા બધા આડબીડ છે એકબીજાને અડીને કે અજ્ઞાનના જંગલમાંથી રસ્તો જ ના ચડે, ક્યાંથી બહાર નીકળવું. મનમાં અજ્ઞાનના એટલા બધા ઝાડ ઝાંખરા ભરેલા છે કે માણસ એમાં અટવાઈ જાય, બહાર નીકળી જ ના શકે, અંદર જ ગૂંચવાઈ જાય. તો જો જીવન આવું અટવાવા વાળું હોય અને જીવનની અંદરના આવા પાપ અને અજ્ઞાનના કાંટા અને ઝાંખરા સહેજે માણસને આગળ ના વધવા દે, છે ત્યાંથી ત્યાંનો ત્યાં ઉભો રાખે. આપણે પેલી વાત કરી હતી ને જંગલમાં આપણે ગયેલા ને, આટલી નાની સરખી કેળી અને એક આટલું નાનું સર ધૂંખું આમ સામે આવ્યું, આટલો લાંબો લીલો પાત્રો સાપ અને જવાના આ રસ્તે, અને એ અહી મોડું પોરું રાખીને ઉભો આમ બેઠેલો ઝાડ ઉપર, અને આપણે આટલે જ દૂરથી જવાનું હતું, એની સામુ જોઈ રહ્યા, એ આપણી સામુ જોઈ રહ્યો. લગભગ થોડી સેકન્ડો પછીથી મેં કહું આપણે એને કશું નથી કરવું, તે આપણને શું કરવાનું છે, બસ આટલા જ અંતરથી આપણે ખસી ગયું. પણ એ જંગલોની અંદર એવા ભયસ્થાનો હોય, તે પહેલા જ પેલા કહ્યું હમણાં જ અહીંથી સિંહ સિંહણ બે ગયા છે, તમે જે રસ્તે જાઓ છો, તમે આગળ જાઓ છો બાબાજી, આગળ સિંહ હમણાં તમારી આગળ આગળ ગયો સિંહ, છતાંય એ જ રસ્તે આપણે ચાલવા માંડ્યું નિર્ભયતાથી. એ જંગલ જ્યાં સિંહ ફરતા હોય રહેતા હોય ત્યાં સાપે જોયું, સિંહ જોયા, છતાંય એ જે જંગલો હોય છે ભયાવહ હોય, એક ડગલું આગળ મૂકવું હોય તો જંગલના એ પાપ એ આસક્તિઓના ઝાંખરા એટલા બધા વળગેલા હોય ને, તમને રસ્તો જ ના ચડે, ક્યાં જવું, આ બાજુ જવું કે નહીં, અહીં સાપ છે ને, આ બાજુ સિંહ છે, ના જવાય, ચલો પાછા. અજ્ઞાન કાનન, આવા અજ્ઞાનના જંગલો દરેકના જીવનની અંદર ઘેરેલા જ હોય છે, ખૂબ ઘણી ઝાડી હોય એની અંદર પાર ના ઉતરી શકાય, અંદર પશુઓ પણ ફસાઈ જાય એ જંગલની ઝાડીની અંદર. તો અહીંયા અજ્ઞાનના જંગલ પણ આવા ગાડા અને ગૂંચવી નાખે ને ફસાવી દેવા છે. તો જય મહારાજ કોણ છે? અજ્ઞાન કાનન હવ્યવાહમ, અજ્ઞાનના જંગલોને બાળીને ખાક કરી નાખવા વાળા, જો નવું સ્વરૂપ મળ્યું. દર્શન કરી લો. આવા શક્તિશાળી મહારાજ કે જે માનવ જીવનના પાપના આડબીડ જંગલોને બાળીને ભસ્મ કરી નાખે, માણસ તો ખસી જ ના શકે એમાંથી, એના વેલામાં એના ઝાંખરામાં એવો ઝપટી જાય, એવો ભીડી જાય કે બહાર નીકળી ના શકે, તો એને એવા અજ્ઞાનના જંગલોને કાપીને રસ્તો મોકળો કરી આપે. આવો હવ્યવાહમ, જંગલો બાળવા, આપણા જીવનના જંગલ, અજ્ઞાનના જંગલો, એક આમથી આમ નથી ખસેડી શકાતું. અજ્ઞાનના બંધનો એટલા બધા પાછળથી તમને ખેંચી રાખે, ના જવાનું જ નથી, હ આપણે સાધુ થવું જ નથી. અજ્ઞાનના જંગલ તમારે છૂટીને બહાર નીકળવું હોય તોય ના નીકળવા દે, નહીં નહીં અમે જંગલમાં ફસાયા છે તને શા માટે છોડીએ, તને પરણાવીને જંગલમાં જ ફસાવવું છે. તો એ અજ્ઞાનની અંદર માણસ ફસાયેલો રહે જીવનમાં, બંધનો બધા, આસક્તિઓ જબરજસ્ત, એને એવો પકડી રાખે કે આ તો મારી ફરજ છે, આ તો મારે કરવું જ પડે, આ બધાને મારે સાચવવા જ પડશે, કમાવવું જોઈએ, ઘર ચલાવવું પડશે, માદા થયા એની આજુબાજુ બેસી રહેવું પડે, દોડાદોડ કરવી પડે, આ બધા જ બંધનો. એક રાવજી ભી કરીને રહેતા હતા, અલાદ વગાના હતા, એનો એક નાનો ભાઈ હતો, તેને પરણવાની વાત કરે કે ભાઈ આવું લગ્ન કરી લો ને, કે છે એટલે એવો જવાબ સંભળાવી દે કે આ બધા પરણાય, પરણ્યા પછીથી મારે એમના હાથર વેઠ કરવા જવાનું, એમના હાથરે નોકરી કરવા જવાનું ને. બહુ સરસ શબ્દો બોલેલા કે મારે કમાઈ કમાઈને એમને ખવડાવવાનું, પછી વૈતરું કરવાનું મારે, એટલે બહુ સરસ શબ્દો બોલેલા પણ યાદ નથી આજે. પણ એમ કે આ અજ્ઞાનની અંદર પડી અને એમાં ફસાઈને દુખી થવું, એના કરતા તે છતાંય જે મહારાજનું શરણ લીધું છે ને કે બાપજી અજ્ઞાનના જંગલમાં અમે તો ફસાયેલા છીએ, હવે આપ એનો નિકાલ લાવો. શરણાગતમ જને બ્યાહ. તો અજ્ઞાનતા મિશ્ર દિવાકરમ વૈ નહીં, અહીંયા ગાડી અજ્ઞાન કાનન વિનાશન હવ્યવાહમ. એ અજ્ઞાનના જંગલોના જંગલ હોય, અને જંગલ તો આપણે ઘણી વાર જોયા છે, ગાઢ જંગલ હોય ને દિવસે પણ અંધાર ના લાગે, એમાં ભર દિવસે સૂર્ય તપતો હોય પણ જંગલમાં ફરીએ ને અંદર અંધારું હોય, સાચીને જવું બેટરી જોઈએ એવું અંધારું. તો એવા ઘણા અંધારા, અજ્ઞાનનું અંધારું, અજ્ઞાનનું જંગલ કેવું હોય, અંધકારમય હોય. માણસને પોતાને પોતાના જીવનનો રસ્તો જ ના ચડે. અજ્ઞાનના જંગલની અંદર મારે કયો મારો સાચો રસ્તો, કયો મારે કયે રસ્તે જવું જોઈએ, એ અજ્ઞાનના અંધકારમાં, એ અજ્ઞાનના જંગલની અંદર એને કોઈ દિશા કે રસ્તો સૂઝે જ નહીં. જય મહારાજ દાવાનળ સ્વરૂપ છે અજ્ઞાન કાનન હવ્યવાહમ. અગ્નિ સમાન થઈને, દાવાનળ સમાન, દાવાનળ અગ્નિ કેવો હોય ખબર, દોડવું પડે, ભાગવું પડે, જેમ પૂરના પાણી ધસમસતા આવતા હોય અને દોડાવે દોડાવે, જો રહી ગયા તમે જોડે તાણી જઈને દબાઈ નાખે ને ડૂબાડી દે, એમ માણસના જીવનની અંદર અજ્ઞાનનું જો એની પાછળ પડી ગયું પૂર, તો એને તાણી જશે, ખેંચી જશે. પણ જય મહારાજ તો એ દાવાનળ સ્વરૂપ છે અજ્ઞાનના ની પાછળ પડી જાય, જેમ પૂર નું પાણી પાછળ પડે, નાસવું ભારે થઈ પડે કે આ જંગલ અમર બાળી નાખશે, ભાગો અહીંયાથી. તો એ અજ્ઞાનના જંગલોને બાળી નાખવા વાળા દાવાનળ સ્વરૂપ આપ છો પ્રભુ. બસ અમારે ફિકરશી, અમારા અજ્ઞાનના જંગલો બાળી આવો, તમે જ બાળી આપો. જે મહારાજને જ પ્રાર્થના કરીએ છીએ. આપનું આ સ્વરૂપ છે, દુઃખના ડુંગરોને કાપવા વાળા છો, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા વાળા છો. તો અમારા પણ અજ્ઞાનના આ બધા જ બંધનો કાપી, અજ્ઞાનના બધા જંગલો બાળી નાખીને અમને પાર ઉતારો. અને ઘૂંચાઈ ગયેલા હોય તો એમાંથી બાળીને શું ઉત્સાહવર્ધનમહં તો ચતુફલાય, અમારો ઉદ્ધાર કરજો. અમારું જીવન હંમેશા ઉત્સાહી બન્યું રહે. આ સંસારના બંધ, અજ્ઞાનના બંધનો અમને હતાશ ને નિરાશ કરી મૂકશે. આ બધી સમસ્યાઓ અને આ બધી જવાબદારીઓ અમારા જીવનને ભાંગી નાખશે તે વખતે આપ ઉત્સાહવર્ધન, અમારા જીવનની અંદર આપ ઉત્સાહ પ્રેરજો, અમે ભાંગી ના પડીએ. સંસારના ભારથી અમારું મન, અમારું જીવન ભાંગી ના પડે, આપ અમારી વારે થાજો. અને અમને જીવન જીવવાનો ઉત્સાહ આપ આપજો. ઉત્સાહવર્ધનમ, નિરુત્સાહી ન બનીએ, નિરાશ ન થઈ જઈએ. અને એવી સ્થિતિ આવે અમારા ગ્રહસ્થ જીવનની અંદર, ત્યારે બાપ આપ મારી વારે ધાજો, અમને આશ્વાસન આપજો, અમને સાચો માર્ગ બતાવજો, અમારું જીવન ક્યારે ભાંગી ન પડે, અમને બેઠા કરવા આપ આવજો. ઉત્સાહવર્ધનમ. કોઈ માણસ કોઈ પરિસ્થિતિથી ભાંગી પડ્યો હોય મનથી, તો આપણે કેટલો સમજાવીએ છીએ, કેટલો પ્રયત્ન કરીએ છીએ, ગમે તેમ થાય એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ. અરે ભગવાને અર્જુનને ગીતામાં, અર્જુન રીતસર ભાંગી પડ્યો છે, નિરુત્સાહ થઈ કે મારે લડવું નથી, નયોસ્ય ઇતિ ગોવિંદમ મુક્ત્વા તુષ્ણિમ બભૂવઃ, કે મારે નથી લડવું, વિસૃજ્ય શશરમ ચાપમ, હથિયારો મૂકી દીધા, મારે લડવું નથી. અને રથોપસ્ત ઉપાવિષત, રથને પાછલે પગથિયે જઈને ઉભા રહી ગયા અર્જુન. એવી રીતે શોક સંભિગ્ન માનસ, લમણે હાથ દઈ શોક મગ્ન થઈને, પ્રભુ મારે નથી લડવું. હવે લડવા માટે તો બધી સેનાઓ ઉભી થઈ ગઈ છે, 1800 સેના છે, અને કુરુક્ષેત્રની વચ્ચે આવીને ઉભા રહ્યા છે. બસ યુદ્ધની તૈયારી થઈ થોડી ક્ષણોમાં, તાકે મારે નથી લડવું. જે ભાંગી પડ્યો અર્જુન, એને બેઠો કરતા 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 18 ગીતાનું જ્ઞાન સંભળાવ્યું ને, ત્યારે કે છે કરીશ્યે વચનમ તવ, હવે તમે કહેશો એ પ્રમાણે કરીશ. પહેલું કે નયોત્સ્ય, નહીં લડું, ભલે આ બધા મને મારી નાખે તો પણ હું કોઈને કોઈને કશું જ નહીં કરું. અને 18 અંદર કે છે પ્રભુ હવે આપ બતાવો મારે શું કરવું, યુદ્ધ તારી સામે જ છે જો. ભગવાને પણ એમ કહી દીધું, હવે તને જે ઠીક લાગે તે કર. એક વાર ભાંગી પડેલા અર્જુનને ઉભા કર્યા પછી તૈયાર કરીશે વચનમ તો, તમે કહો હું શું કરું, યથેચ્છસી તથા કરું. બસ મેં તો તને તારું કર્તવ્ય બતાવી દીધું, હવે તારી ઈચ્છા પ્રમાણે તું કર. ભગવાન કેવા બંધાતા નથી, યથેચ્છસી તથા કરું. બહુ સરસ ગીતાની મજાની વાત છે. તો પણ અહિયાં આપણે પણ જયારે ભાંગી પડીએ આપણા સાંસારિક જીવનની અંદર, તૂટી ગયો હોય માણસ મનથી દિલથી, ત્યારે મહારાજને કે અમારી વારે થાજો. ઉત્સાહ વર્ધન, અમારો ઉત્સાહ તૂટી ના જાય, ભાંગી ના જાય અમારું જીવન. જીવન જીવવાની અંદર નિરાશા ન આવે, પ્રભુ આપ અમારું સંભાળી લેજો. અને એવે વખતે અમને ઉત્સાહ પ્રેરજો. ભાંગી પડેલા માણસને બેઠો કરવો, સમજાવવો બહુ અઘરું બહુ કઠણ કામ છે. પેલા ભાઈ આવ્યા હતા ને, બાર સત્સંગમાં બેઠા હતા, મહારાજ આપઘાત કરવા જઈ રહ્યો છો, આશીર્વાદ આપો. બેસાડ્યો, આપણે આ પેઇન્ટિંગ કરે છે ને ઉપર, એનો ભત્રીજો હતો. સમજાવ્યો, થોડી વાર જમાડ્યો, રાત રાખ્યો, પછી બીજે સર હું ઘેર જઉં છું. હવે ભાંગી પડેલા માણસને ઉત્સાહ આપવો, બેઠો કરવો, એ જે મહારાજનું કામ છે. ઉત્સાહ વર્ધન, એને જીવન જીવવા માટેનો ઉત્સાહ પ્રેરવો પડે. આમ ભાગી ના પડાય, આમ જીવન એટલું કઈ સસ્તું નથી કે એને ફેંકી દેવાય કોઈ ખાડામાં. જે મહારાજ તો જીવનનો ઉત્સાહ પ્રેરવા વાળા છે. અને અજ્ઞાનની અંદર હતાશ થઈ ગયેલો, પાપમાં ડૂબેલો માણસ, બંધનોમાં પણ ફસાયેલા માણસને બહાર કાઢી અને એને ફરીથી જીવંત કરવું, એ જય મહારાજનું સ્વરૂપ છે. ઉત્સાહ વર્ધનમાં હમ, અમારો ઉત્સાહ વધારજો. ચતુફલાય, ચારે પ્રકારના ઉત્સાહ. ચાર પ્રકારના કયા પુરુષાર્થ છે કામ કરવાના? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચતુફલાય, આ ચાર ફળો મેળવવાના છે જીવનમાં. ધર્મ પણ મેળવવાનો છે, કમાઈને પૈસો પણ મેળવવાનો છે, એનો ઉપયોગ કામથી કરવાનો છે, અને આખરે બધું કરતા કરતા ભગવત પ્રાપ્તિનો મોક્ષ પણ મેળવવાનો છે. આ ચાર પુરુષાર્થ. પણ અજ્ઞાનને કારણે એવા અવ્યક્ત નથી દેખાતા અંધકારને કારણે, કે ચાર કામ કરવાના છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પણ થઈ શકતા નથી. અને એ ચાર ચાર પુરુષાર્થ કયા છે વેદમાં, કેવી રીતે ગોઠવ્યા? ધર્મ અને મોક્ષની વચ્ચે રહીને, અર્થ અને કામને, ભોગો અને સંપત્તિને કેવી રીતે એનો ઉપયોગ કરવો? તો કે છે કે ધર્મ અને મોક્ષ, એ બેની વચ્ચે પહેલો ધર્મ અને ચોથો મોક્ષ, બીજો અર્થ અને ત્રીજો કામ. આ ચાર પુરુષાર્થ છે. એ ચારેય પુરુષાર્થોની અંદર અમારો ઉત્સાહ ન ભાંગી પડે. અમે ગૃહસ્થ તરીકે પણ અમારા ભોગો ભોગવીએ, અમારા વૈભવોને પણ અમે સંપન્ન કરીને માણીએ, પણ એ ધર્મથી, ભ્રષ્ટાચારથી નહીં. અર્થને કમાઈએ ધર્મને, અર્થથી, ધર્મથી અર્થ કમાવાનું છે, અને ભોગોને, મોક્ષને, મોક્ષને ખ્યાલમાં રાખીને ભોગો ભોગવવાના છે. ક્રમ કેવો મૂક્યો છે? ધર્મને લક્ષ્યમાં રાખીને અર્થ કમાવાનો, અને મોક્ષ મૃત્યુને નજર સમક્ષ રાખીને ભોગો ભોગોને ભોગવવાના. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો છે, અને એ જ જીવનનું ફળ છે. એટલા માટે કહ્યું ઉત્સાહ વર્ધન મહમતુ ચતુફલાય, અમારો ઉત્સાહ વર્ધન કરજો. શેના માટે? જીવન જીવવાનું છે આ ચાર પુરુષાર્થોની સફળતાને, પ્રાપ્તિને માટે. જય મહારાજનું આ સ્વરૂપ છે, નથી ઓળખી શકતા આપણે. તો દરિયાને કિનારે રહીએ છીએ, પણ દરિયાની સામે નજરે નથી કરી શકતા. આ દરિયો છે, જય મહારાજનું આ સ્વરૂપ છે. આમ આપણા સૌને માટે શ્રી સંત રામ ગુરુમ અચિંત્ય મૂર્તિમ છે. મનની કલ્પનામાં આવે છે કે જે મહારાજ નું સ્વરૂપ આ છે. કોઈ દિવસ સમજાય નથી આટલા વર્ષોથી આવીએ છીએ, દર્શન કરીએ છીએ, પણ છતાંય જે મહારાજ નો એ એટલો મોટો જબરજસ્ત એમનો પ્રભાવ, એમની આટલી મોટી અગાધ શક્તિ એને આપણે જાણી શકતા નથી. ભલે આવડું નાનું યંત્ર છે, પણ એનો પ્રભાવ કેટલા દૂર દૂર સુધી લોકો આ બધું સત્સંગ સાંભળી રહ્યા છે. છે નાનું પ્રભાવ, એમ જય મહારાજ નું સ્વરૂપ ભલે પાંચ ભૌતિકતાનું હોય આ વિગ્રહ, પણ એમાં અગાધતા છે, અનંતતા છે. અને આટલું બધું દૂર કરવાની, આટલું બધું આપવાની એમાં શક્તિ રહેલી છે, સામર્થ્ય છે. આપણે સૌ આવા જય મહારાજને આપણા જીવનમાં પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈએ અને એ પ્રમાણે આપણા જીવનને સાર્થક બનાવીએ. જય